તારીખ 30/7/1992, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 362-365 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 150. તારીખ 30/7/1992, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 362-365 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 150.
के भाव में ये दुख लगी हुआ नंद्रा नदी स्वयं पुरुषार्थ से ये जीवन स्वभाव स्वभाव अनुसार परिणाम जो स्वाभाविक परिणाम है एम थाक न लगे ये अस्वाभाविक परिणाम है વિકૃત પરિણામ છે, કૃત્રિમ પરિણામ છે, એમાં થાક લાગે છે. શરીરનો દૃષ્ટાંત કરવામાં બહુ સારો છે કે શ્વાસોશ્વાસ લેવામાં કોઈને થાક લાગે છે? 24 કલાક શ્વાસોશ્વાસ ચાલ્યા જ કરે છે, વચ્ચે થાક લેવો પડે છે. એને બંધ કરો તો મુશ્કેલી થાય, કેમ કે ચાલવું એ સ્વાભાવિક છે, બંધ થવું છે તો સ્વાભાવિક છે, એમ પરિણામ થવું તે સ્વાભાવિક છે, પરિણામને રોકી ન શકાય, અને પરિણામ શુદ્ધ થવું તે સ્વાભાવિક છે. એમાં થાક ના લાગે, માણસ કોઈ પણ કામથી થાકી જાય ત્યારે એમને એમ થાય કે આપણે સુવાથી આરામ મળી જશે, થોડી વાર આરામ લેવા માટે સુઈ જાઓ કે ઊંઘી જાઓ, માનસિક આરામ જોઈએ. શારીરિક આરામમાં સુઈ જાય, માનસિક આરામ માટે ઊંઘી જાય માણસ, એમાંય થાક લાગશે. સૂતા સૂતા થાક લાગશે અને ઊંઘવામાં પણ થાક લાગશે, કેમ કે બંને ક્રિયા સ્વાભાવિક નથી, બંને અસ્વાભાવિક ક્રિયા. સહજ પુરુષાર્થ કે સાથ સહજ નિરાકુરતા અવિનાભાવી રૂપ મે રહેતી હૈ. સહજ પુરુષાર્થની સાથે સહજ નિરાકુરતા અવિનાભાવી રૂપે સાથે જ હોય છે, કારણ કે અંતર્મુખ જીવના પરિણામ છે, દેહનું પરિણામમાં આકુરતા થાય, અંતર્મુખ રહેવામાં આકુરતા ન થાય, નિરાકુરતા તો સાથે રહે છે. અથવા સોને આદિ કે ભાવ મેં તથા નિંદ્રા મેં ભી થકાન માલુમ પડતી હૈ, એસા હિ સહજ પુરુષાર્થ કા સ્વરૂપ હૈ. આ અધ્યાત્મ દશા વિશેષ થાય ત્યારે એ દિશામાં લઈને નિંદ્રા સૂન એ વિકલ્પ પણ બજારૂપ લાગે, વિકલ્પ આવે છે ને, કદા કદા આરામ લઈ લઈએ, સુઈ રહીએ, હવે ઊંઘી જઈએ, તો કોઈ વિકલ્પનો બોજો લાગે, એમાંય થાક લાગે. નીકળે તો મન કસાયના પરિણામ છે, પ્રમાદ છે ને, આમ કે અશુભ ભાવ છે, સુભાવ નથી ક્યાં, તો પણ એમાંય થાક લાગે, કેમ કે આકુરતા છે, આકુરતામાં થાક લાગ્યા વગેરે, અને વિકલ્પમાં દુઃખ છે. જેમ સ્વરૂપમાં અંતર્મુખ થવાથી અનાદિનો દુઃખનો થાક ઉતારવો છે અને સુખી થવું છે જેને, એને તો સુવાના ભાવમાં નિંદ્રાના ભાવમાં પણ એને થાક વિકલ્પમાં થાક માલુમ પડે છે. એવું જ સહજ પુરુષાર્થનું સ્વરૂપ છે. અંતર્મુખ એ પુરુષાર્થનું ચાલતો હોય ત્યારે એમાં સુવાનો ઊંઘવાનો વિકલ્પ ન આવે છે, જે વિકલ્પ આવે છે એમાં થાક લાગે ત્યારે એ વખતે થાક લાગે. પુરુષાર્થી જીવને થાક લાગે, અપુરુષાર્થી જીવને આરામ લાગે, એ અલૌકિક સ્થિતિ છે. આકુરતાને લઈને થાય આમ શું છે, આકુરતા એનો એક તબક્કો એવો છે કે અટકવું પડે તો કેમ અટક્યા કે ભાઈ હવે થાય ક્યાં, હું તો આટલું થશે એટલે માલુમ પડતું એમ કે સુવાના ભાવમાં નિંદ્રામાં પણ થાક માલુમ પડે છે, અનુભવ મળે છે, વિચારવામાં આવે છે થાક અનુભવાય છે, અને જેને અંતર્મુખી પરિણામ ફરતું 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 ફરવા પ્રત્યેના પરિણામમાં આ પરિણામ થાકને દુઃખ લગાડે થાક લગાડે એવા સ્વભાવ કે અવલંબન મેં નિર્વિકલ્પ સુખ સહજ વર્તતા હૈ, અંતર્મુખી પરિણામ એ સ્વભાવના અવલંબન વાળું છે, નિર્વિકલ્પ પરિણામ છે, વિકલ્પનું થાક એમાં નથી છે, એ સહેજે ચાલે છે. જબકિ સ્વરૂપ કે વિશ્રામ ધામ કે અવલંબન કો છોડકર, ખરેખર તો આત્માને વિશ્રામ ધામ તો પોતાનું સ્વરૂપ છે, અને પરિણામમાં એ ભાવ વર્તે છે કે મારા વિશ્રામ ધામમાં હું જામી જાઉં, એને છોડું જ નહીં, મારા વિશ્રામ ધામમાંથી હું નીકળું જ નહીં બહાર, એવા પ્રકારના અવલંબનને છોડીને શરીરાશ્રિત વિશ્રામ કે વિકલ્પને, શરીરને આરામ મળે એવા વિકલ્પમાં સુખ કેસા, અને સુખ ક્યાંથી હોય એમ અહીંયા અંદર ફરતું હોય પરિણામ એમાં સુખ થાય કે એમાંથી બહાર નીકળીને સુવાનો વિકલ્પ આવે એમાં સુખ થાય એમ કે સુખ ક્યાંથી હોય? વિકલ્પ તો સ્વયંભી દુઃખરૂપ હે. ઠીક, હવે આ પોતાના અનુભવને મેળવવા જેવી વાત છે. પોતાને આરામથી સુવાનો વિચાર આવે ત્યારે દુઃખ લાગે છે કે સુખ લાગે છે? સુખ લાગે છે, છે દુઃખ ને લાગે છે સુખ. એ જ્ઞાનનો પણ વિપર્યાસ છે, બુદ્ધિ અપેક્ષા એ અભિપ્રાય અપેક્ષા થાય તો શ્રદ્ધાનો પણ વિપર્યાસ થાય છે, આચરણનો વિપર્યાસ છે. સૂક્ષ્મ વાત લીધી યોતક વાત, જીવનો અંતર્મુખી પુરુષાર્થ છે એનો કોઈ એવો પ્રકાર છે કે જેમાં સુવાના અને અનુભવાના વિકલ્પ દુઃખરૂપ ભાસે છે, તે આરામના કારણે નથી ભાસતા, થાકના કારણે ભાસે છે. થાક તો ઉતરે છે અંદરમાં ફરતા, અનંત શાંતિનું ધામ છે, અનંત સુખનું ધામ છે, એમાં ફરે એમાં બધો થાક અનાજીમાં ઉતરી જાય, એથી બહાર નીકળતા થાક લાગી રહ્યો છે. હા, પુરુષાર્થ વિષય પુરુષાર્થ પુરુષાર્થ નથી, આવો પુરુષાર્થ હોવાથી આ તો એને ઓળખે તો ખરા એમ કે છે. અનુભવની વાત પછી છે, પેલા ઓળખે તો ખરા, એનો વિચાર થવો મુશ્કેલ છે એમ કે અનુભવની લાઈન છે ને, એટલે વિચારમાં એટલી આવતી હશે, એટલી આવવી જોઈએ એટલી વિચારમાં ન આવે, આ એના પ્રયોગો કરે ત્યારે ખબર પડે કે આ શું ચીજ છે. એટલે ખરેખર સમજે પણ પ્રયોગના કાળમાં યથાર્થ થાય છે, ઓગ સંજ્ઞા એ વિચારના કાળમાં યથાર્થ સમજણ થતી જ નથી, પૂરતી સમજણ જ નથી થતી, અધૂરી સમજણ છે. ગમે એટલા સિદ્ધાંત શાસ્ત્રો વહેંચ્યા હોય પણ એ સમજણ અધૂરી છે, કેમ કે આ લાઈન અનુભવની છે અને અનુભવ માણીમાં પૂરતો આવતો નથી, અધૂરો આવે છે અને અધૂરા ઉપરથી અને એને કલ્પના કરી હોય કે હું બરાબર સમજ્યો છું, આ બરાબર સમજાય છે, ચોખ્ખું સમજાય છે, હાથમાં કાંઈ માલ Thank you. ઉલટાનો આરામના પરિણામમાં થાક લાગે છે. આરામનો વિકલ્પ, નિંદ્રાનો વિકલ્પ તો નાસ્તિ છે. પુરુષાર્થની અપેક્ષા એ નાસ્તિ છે. નાસ્તિ થી સમજાય છે. જ્ઞાન અને શ્રદ્ધા ને આચરણ કરતા પણ જરા સુખમ પડે. નિંદ્રા ઘટવાના બે કારણ છે. એક આકુલતા વધે તો નિંદ્રા ઘટે ને એક નિરાકુલતા વધે તો નિંદ્રા ઘટે. આકુલતા વધે ને નિંદ્રા ઘટી હોય તો બધાને અનુભવ થયો હોય, એટલે કોઈ ચિંતા થઈ હોય, પ્રાસંગિક પ્રસંગ હોય તો નિંદ્રા ન આવે. રસ એ આ વિરુદ્ધ દિશા છે. અંતર્મુખ પરિણામ હોય અને એમાં પુરુષાર્થનો એક કરંટ ચાલતો હોય છે, આવેગ છે, સંવેગ જેને કહેવામાં આવે છે, એ પ્રદેશે પ્રદેશે પુરુષાર્થનો જે કરંટ છે એ દર્શનાવરણીને ઉદયમાં આવવા નથી દીધું. દર્શનાવરણીનો ઉદય છે ને નિંદ્રા માટે, દર્શનાવરણીનો ઉદય. સ્વરૂપમાં પરિણમે છે તો ઉલ્લાસ ને લઈને પેલા ઉલ્લાસ લાગુ પડે છે. સ્વરૂપ પ્રત્યે ઉલ્લાસ થાય. બાર માં ઉલ્લાસ હોય તો નિંદ્રા ન આવે, અંતર માં ઉલ્લાસ હોય તો નિંદ્રા ન આવે. બે વાત છે. ઉલ્લાસ બહુ વિકલ્પ વધી જાય ને એની માનસિક સ્થિતિ તો ખરાબ થાય. તો એને નિંદ્રા જરૂરી છે. એને નિંદ્રા વધારે આવે. એને વિકલ્પ વિધા હોય, એ વિકલ્પની દવારૂપ નિંદ્રા છે તો એને વધારે નિંદ્રા આવે, ઊંઘ જાજી આવે. ઊંઘ વધારે આવે છે એનો અર્થ કઈ સારી વાત છે એવું નથી. એ ડાક્ટર એમ કે ઊંઘ સારી આવે છે ને બહુ સારું કામ એવું નથી. આમ એ માણસ વધારે વિકલ્પ કરે છે, ઘણા વિકલ્પ કરે છે. પછી ઊંઘ આવે એવું ખાય, દવા લે કે ગમે તે, પણ એને વિકલ્પમાંથી એના થાકથી બચવા માટે પ્રયત્ન કરે. કૃત્રિમ એમાં થાક લાગશે એમ. જ્ઞાની તો વિકલ્પમાંથી નિર્વિકલ્પ થવાના પ્રયત્નમાં પુરુષાર્થમાં પડેલા છે અને એમના વિકલ્પો ઘટી ગયા છે, ઓછા થઈ ગયા છે, પાતળા પડી ગયા છે, એટલે એમને નિંદ્રા ઘટે છે. ઓટોમેટિક જ નિંદ્રા ઘટે છે. આ પ્રમાણે માણસોને ઉઠાડવા નથી પડતા. 7 વાગે આવે, 8 વાગે આવે, ઉઠો હવે. નાની એને જરૂર નથી થવેલા ઉઠાડવાની. પ્રવૃત્તિ થાય કે હું આખો ખુલ્લી જ ગયો હોય, કંઈ ઉઠાડવાની જરૂર પડતી. એ તો આખી દુનિયા પ્રમાદમાંથી જાગે એ પહેલાં તો એ પોતાનું ભોજન કરી લે છે. ઉઠતા હોય પોતાનું આનંદામ રૂપે નિત્ય ભોજી સૌના પુરુષાર્થમાં લાગી જાય. ઊંઘાવે અને આળસ થાય ને એ પ્રકાર ત્યાં હોતો નથી. સામાન્ય એક છે, એના કારણો તો ઘણા છે, એમાં આ પણ એક કારણ છે. ભેગા થાય એમાંથી આવે આથો, આપણા ઢોકળા બોલે ત્યારે આથો આવે છે કે નહીં, એવો અંદર આથો આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ દારૂ આલ્કોહોલ છે, નિંદ્રાવે અને એક વિકલ્પ નો ફાંક ઉતરવામાં ઘણા વિકલ્પો કર્યા, પણ જો સ્વસ્થિત થઈ જાય તો પાછું ફ્રેશ થઈ જાય બીજા વિકલ્પો કરવા માટે. જેવી ઊંઘ ન આવે અને વિકલ્પો ચાલુ રહે તો હાલત બગડી જાય ને, કેમ કે એક તો વિકલ્પ નો ફાંક લાગ્યો હોય ને પાછો એમાં ત્યારે અંતર્મુખ થાય કે નિરસ થાય, ત્યારે નિરસ થાય ત્યારે શાંત થાય ને. અત્યારે તો એલોપેથી માં જનરલ પ્રેક્ટિસ ની અંદર ઉંધાડવાની વાત હાલતા ને ચાલતા, જે શરીરનું દરો છે એ વેદનાનું કારણ છે, અને વેદનામાંથી દર્દીને રાહત આપે તો ડાક્ટર સારા. તમે ગોળી આપી અને મને દરદ ઘટી ગયું, દરદ ઘટી નથી ગયું તને ખબર નથી. એટલે સાયકોલોજી ઉપર ઇન્ટરેસ્ટ આવે કે ડાક્ટર સારા, ડાક્ટર ઉપર વિશ્વાસ મારે ઉંધાડી ગયું, મોટાભાગના દરદમાં ઉંધાડી ગયો, ગેસ થી તો એટલું ઉંધાડી ગયું, કેમ કે એ લોકોને ગેસ ની દવા નથી, ઉંધાડી ગયું. ઉંધાડી ગયું શું કે જો પોતાનો ગેસ થયો હોય તો તમે પછી ગેસ પણ નથી ગયો, ગેસ ની દવા નથી કરી. નાનીને નિંદ્રા ઓછી હોય અને મુનિઓને એથી નિંદ્રા એકદમ ઓછી હોય, કેમ કે એમને પુરુષાર્થ નો કરંટ બહુ જોરથી ચાલે છે, અંદર માં તીવ્ર કરંટ ચાલે છે, ઊંઘના નીચે ક્ષણે ચૈતન ગુરુ અંદર છૂટો પડતો હોય, એવો જોરદાર અનંત ગુરુ નો ધોધ પડતો હોય પરિણ મનમાં ચોવીસ કલાક લાગ્યા રે એવું જ્ઞાન લેવા માટે, ચોવીસ કલાક પુરુષાર્થ માં લાગ્યા રે. જીવન ચરિત્ર ઊંઘો છે હતી, ધ્યાનમાં બેઠા ને રાત્રે ઊંઘો છે હતી, સદન સારો એવા લીધું છે. વચ્ચેનો પરિગ્રહ સભી સમ્યક દ્રષ્ટિઓ કે અનંતાનંદી પ્રસાદ ચોકડીકા અભાવોને છે ઉનકે તદ નિમિત્ત નિંદ્રા નિંદ્રા પ્રચલા પ્રચલા ઓર ધ્યાન ગ્રંથિ તીન પ્રકાર કી નિંદ્રા પ્રકૃતિનો કા તો અનુદય રહેતા હૈ કે તીવ્ર નિંદ્રા ન હોય અઘણા નિંદ્રામાં જે બોલે છે ઊભા થઈ જાય છે બેઠા થઈ જાય છે હાલવા માંડે છે એ પ્રકાર તો એમને આવે જ નહીં ઊંઘમાં બોલવાનો પ્રકાર પણ એને આવે જ નહીં અંતરદશા વો ઉગ્ર પુરુષાર્થ તો લક્ષિત કરતા હૈ પુરુષાર્થ ઉગ્ર પુરુષાર્થ ને સૂચિત કરે છે એમની નિંદ્રા ઘટી ગઈ છે उन्हीं के वचनानुसार मुझे तो सोते वक्त पहले दो घंटे नींद नहीं आती फिर थोड़ी नींद आ जाए तो जगते ही ऐसा लगे कि क्या नींद आ गई थी फिर नींद उड़ जाती है और यही चलता रहता है अपना आवी गए एम वचन ना करे बात लीजिए અધ્યાત્મ દશાના પેટામાં એમાં અધ્યાત્મ દશાના પેટામાં લગભગ ત્રણ પેજ આવ્યા છે ત્રણ પેજ લખવાના ઘણા ને અધ્યાત્મ જીવન પરિચય વાંચવામાં ઘણા ને અનુકૂળ કર્યું છે બહુ સારું પરિણતિને ખોલી નહીં મારી પાસે આવવાનું તો જુદા એને પડી નથી કારણ કે સ્પષ્ટીકરણ ઉપર લખ્યું છે તો એમ નથી ને જેને શાસન ચલાવવું હોય સ્પષ્ટીકરણ આપણે મારે ક્યાં શાસન ચલાવવું છે સ્પષ્ટીકરણ તૈયાર કરું છું હા તો જે અંદર વાલે છે એ કહી દઈએ છે એમાં તો એમના કૃત્રિમતાનો નિષેધ હતો તો પોતાની વાત પોતાને કહેવાની અને એમાં પણ નક્કી કરીને જવું એટલું તો કૃત્રિમતા ખરી ને આપણે ત્યાં જઈને આમ કહેશો પૂર્વ તૈયારી થઈ ગઈ ને સહજતા સહજતા ન રહે સ્વભાવ ઓર પરિણામ સ્વભાવ એ દોનો સર્વથા જુદા હી હૈ લેકિન સમુચે ગ્રહણ કી અપેક્ષા સે ઉનકો યે કહેને મેં આતા હૈ પ્રમાણ સમુચે ગ્રહણ પૂરું પૂરું હોય તો પ્રમાણ, કેમ કે ત્રિકાળ સ્વભાવ છે એ નિત્ય છે, પરિણામ સ્વભાવ છે એમાં અનિત્યતા છે, બે જુદા છે અથવા વિરુદ્ધ છે એમ કે જુદા છે વિરુદ્ધ હોવાથી જુદો પ્રકાર છે બંને, પણ આખા દ્રવ્યની અપેક્ષા એટલો હતો એને એક પણ કહેવામાં આવે, એક સત્તામાં બંને છે, નિત્ય અનિત્ય પણ એક સત્તામાં રહે છે. વસ્તુ એટલી વિચિત્ર છે કે બુદ્ધિમાં આવવી મુશ્કેલ પડે, નિત્ય અનિત્યને કરતું નથી. ત્યાં એક પ્રશ્ન પહેલેથી કે આત્મા ઉપયોગી જ્ઞાનને કરે કે ન કરે, પૂછવાનો કયો આત્મા દેવો, તો કે ધ્રુવ આત્મા. એમ પૂછો ને કે ધ્રુવ જ્ઞાનને કરે કે ન કરે, આત્મા જ્ઞાનને ન કરે તો કોણ કરે, અનાત્મા કરે? અહીંયા પ્રમાણમાં વિશ્વાસ, આત્મા જ પોતાના જ્ઞાનને કરે. ધ્રુવ આત્મા લઈએ તો કે ધ્રુવ તો ધ્રુવ લઈએ છે, જ્ઞાનના પર્યાયના સરકાર જ્ઞાનમાં છે, ધ્રુવના સરકાર ધ્રુવમાં છે, કોઈ કોઈને કંઈ કરતા પરિણમે છે ને, તો કઈ પ્રમાણનો વિષય સમજાય છે, નિશ્ચયનો વિષય છે. ધ્રુવ તો ધ્રુવ છે, ધ્રુવ અધ્રુવ થતું નથી. ત્યારે નીતિ પરસ્પર વિરુદ્ધતા ને અવિરુદ્ધતા એક સાથે એક સત્તામાં, પૂરી વિરુદ્ધતા નિત્ય અનિત્યની અને એક સાથે રહેવામાં પૂરી અવિરુદ્ધતા કે અનાદિ અનંત સાથે રહે નિત્ય અનિત્ય. આ કેવી રીતે માણસને જૈન દર્શનમાં જો એને તાત ન બુડે એવી વાત છે, અન્ય પક્ષમાં તો બોલું થઈ જાય છે કે નથી સમજી શકતા. એનું કારણ છે આવો બિલકુલ પરસ્પર વિરુદ્ધ સ્વભાવ છે અને એક પદાર્થમાં પછી એક સાથે નિત્ય અનિત્યને ધક્કો મારતો નથી, નિત્ય નિત્યને ધક્કો મારતો નથી, બે સાથે અનાદિ આનંદ સાથે રહે છે. શુદ્ધ પર્યાય પણ દ્રેવસી કથનચિત ભીમ છે. આમ તો કથનચિત ભીમ કહે એટલે કથનચિત અભિન્ન છે, પણ અભિન્ન નહીં કહેવાને બદલે ભીમ શું કરવા કીધું, અભિન્ન અધ્યાર રાખ્યું. ભિન્નતા ઉપર એમનું વજન છે, પ્રથમથી અભિન્ન હોવા છતાં ભિન્નતા ઉપર એમનું વજન છે, અભિન્નતા ઉપર વજન નથી. તમામ ઉપર વજન ન હોય જાણવાનો વિષય છે, નહીંતર અભિપ્રાય ઘડાઈ જાય, વજન જાય ત્યાં અભિપ્રાય ઘડાઈ જાય, એટલે ભિન્નતા ઉપર વજન અભિપ્રાય ઘડવા માટે. માનમાં તો બરાબર આવે છે એટલે અભિન્ન પણ છે. બરાબર કોઈ ના કોઈ શાસનમાં કોઈ જીને નુકસાન ન થાય એવી રીતે વાત છે, આ માટે કોઈ નુકસાન થશે બહુ એમ કહેતા હતા. અમને તો લાભ થશે, અમે અમારો લાભ જોઈએ તો કોઈને નુકસાન થાય જોઈએ, અમારે શું જોવું? હે, પોતાનો લાભ જોવો કે બીજાને નુકસાન થાય એ મુખ્ય કરવું, અમારે શું જોવું? સાકર ખાવાથી ગધેડાને તાવ આવે ને મરી પણ જાય, એટલે માણસે સાકર ન ખાવી. માણસ સાકર ખાય તો એને બે શરીર પુષ્ટ થાય, ગધેડો માંદો પડે.
એક
શું બહુ નિશ્ચયની દ્રષ્ટિની વાત કરતા હોય તો પ્રમાણની ખબર નથી એમ નથી, પ્રમાણની ખબર છે. પર્યાય ત્રિકાળી દ્રવ્ય છે સર્વથા હિ ભિન્ન હૈ, પાનું 165 265 પ્રમાણ મે અભિન્નતા ભી કહેને મે આતી હૈ લેકિન પ્રમાણ નિશ્ચય નહીં કો જુઠા કરકે નહીં કહેતા. નિશ્ચય છે તો પર્યાય સર્વથા ભિન્ન હૈ, નિશ્ચય છે તો ભિન્ન છે, પ્રમાણથી અભિન્ન છે રહેવાની વાત છે. નિશ્ચયને અધિકાર છે વ્યવહારને જૂઠો કહેવાનો, પણ વ્યવહારને અધિકાર નથી કે નિશ્ચયને જૂઠો કે બેન હક જુદા જુદા છે એમ કહે છે. રાજાના બે દીકરા ખરો પણ પાટવી કુંવર નો હક ગાદી ઉપર બેસવાનો છે, બીજા બીજો ન બેસીએ કે એના ઉપર એમ કહે છે. હું રાજાનો કુંવર છું ને તો બધું નીચે બેસ, બાજુમાં બેસું, ગાદી ઉપર તો પાટવી કુંવર જ બેસે. પરંતુ એકાંત ભિન્ન હૈ એસા જોર દિયે બિના પર્યાય સે દ્રષ્ટિ હોગી જો આયા આને કાંતિ એ શું છે કહેવામાં આવે છે પ્રયોજન વર્ષ કે ભિન્ન છે એનું જોર દીધા વિના પર્યાય દ્રષ્ટિ જે અનાદિની ત્યાં જામેલી છે ઉખડશે નહીં. ત્યાંથી એને ઉખાડવા માટે જોર દઈએ છીએ, નિકાંત કરવા માટે જોર નથી દીધા, ખ્યાલમાં છે પ્રમાણનો વિશેષ. પ્રદેશની વધારે લઈ લીધી છે પ્રમાણમાં, એ પ્રદેશ એનો પ્રદેશ જ છે કે સત્તા એક છે, પ્રદેશ અસ્તિત્વની પર્યાય છે ને, સત્તા એક છે માટે એમ કહીએ છીએ કે અભિન્ન છે. પણ નિશ્ચયથી ઉડી નથી જતો, નિશ્ચય સ્વરૂપ જે છે અંદરમાં એ તો એ જ છે, એમાં ફેર નથી પડતો. એ રાખીને વાત છે, એ તોડીને વાત નથી. એ વાતને રાખીને જાળવીને એનું રક્ષણ કરીને એની વૃદ્ધિ કરીને એમાં સાવધાન થઈને એવી વાત છે. નિશ્ચયમાં સાવધાન થઈને પ્રમાણની વાત કરે છે, નિશ્ચયને તોડીને કે વિરુદ્ધિને પ્રમાણની વાત કોઈ દિવસ થઈ શકે એ પ્રમાણ નથી, પ્રમાણ આભાર છે. પર્યાય અપેક્ષા છે, મેં શુદ્ધ ભાવ કા કરતા હું લેકિન અશુદ્ધ ભાવ કા મેં કરતા નહીં હું એસા કરતા ગુણ કા સમાવ. પર્યાય અપેક્ષા એ શુદ્ધ ભાવ નો કરતા છો એ પ્રમાણના વિશે મારે લઈ લીધું, અથવા જે શુદ્ધ દ્રવ્યાર્થિક છે એમાં એ આવે છે. શુદ્ધ પર્યાય સહિત દ્રવ્યને પણ શુદ્ધ દ્રવ્યાર્થમાં લઈએ છીએ, એ પ્રમાણનો વિષય છે. એમ કહેવું છે કે પર્યાય અપેક્ષાથી હું શુદ્ધ ભાવનો કરતા છું, પરંતુ પર્યાય અપેક્ષાએ પણ હું અશુદ્ધ ભાવનો કરતા નથી એમ કહેવું છે. એમ કેમ લીધું કે પ્રમાણમાં તો શુદ્ધ અશુદ્ધ પર્યાય પણ આવી જાય, કરતા ગુણના શુદ્ધ પર્યાયની વાત કરી છે. જ્ઞાની છે તે શુદ્ધ પરિણામમાં હજુ પોતાપણું લે છે, અશુદ્ધ પરિણામમાં પોતાપણું નથી લેતા, એનો નિષેધ કરે છે. શુદ્ધ પરિણામ છે એ શુદ્ધતાની અપેક્ષાએ નિષેધ્ય નથી, અથવા અભાવ કરવાના હેતુથી એનો નિષેધ નથી. ભિન્ન પડવાના હેતુથી નિષેધ છે, દ્રષ્ટિ ઉખાડવાથી નિષેધ છે, પણ અભાવ કરવાના હેતુ છે એનો નિષેધ નથી. જ્યારે અશુદ્ધ પરિણામ તો અભાવ કરવાના હેતુ છે એનો નિષેધ છે, એના નિષેધમાં ફેર છે. પાછો રાખો તાળવો છે, પર્યાયને સર્વથા અભાવ કરીને દ્રવ્ય થઈ જશે એ તો ગ્રહિત વિચાર થઈ ગયો. દ્રવ્ય એવું થતું નથી કાંઈ, તો પર્યાય વિના વિચારે થઈ જાય તો એને શુદ્ધ ભાવમાં પોતાના મળે. કેટલી કેટલી નિરીક્ષા, ક્યારેક રાગને પણ આત્માનો છે, એ રાગ આત્માનો છે. ભણી એમ કે શુદ્ધ ભાવ આત્માનો છે, રાગ આત્માનો જ્ઞાનને રાગ હોય તેને ભેદ ના થઈ ગયો. પછી એક સમયની પર્યાય આત્માને ત્રિકાળી તે જ આત્મા, ખરેખર આત્મા તો ઉપલબ્ધ છે. એમ બીજી બીજી અપેક્ષા આવે છે અને ત્યાં પરિણમનની મર્યાદા સમજાય છે કે જ્ઞાની કેવી રીતે કયા મળી મર્યાદાથી પરિણમે છે. કે બહુ બહુ તો જ્ઞાનમાં એ પોતાના શુદ્ધ ભાવને પોતાપણે લે અને એનું કરતાપણું પણ લે. પોતાપણું થાય ત્યાં કરતાપણું થાય, કરતાપણું થાય ત્યાં પોતાપણું થાય. પણ દ્રષ્ટિ અપેક્ષા એ તો ત્યારે પણ પોતાપણું ન થાય. પણ જ્ઞાન અપેક્ષા એ તો અશુદ્ધ ભાવને પણ હું કરું છું એવી કર્તૃત્વ બુદ્ધિ થાય નહીં. એટલે જ્ઞાનીને હું શુદ્ધ ભાવે પરિણમો, મને આનંદ થયો, મને સમય દર્શન થયું એવો અનુભવ થાય, પણ મેં રાગને કર્યો એવો અનુભવ એને ન થાય એમ કહેવું. એક અપેક્ષા એનો વિકારી પરિણામ છે, પણ કર્તૃત્વ નથી એટલે રાગને મેં કર્યો એવો અનુભવ ન થાય. અનુભવ જ્ઞાન ન થાય, જાણ પણ થાય જો ઠીક આવેદન જ્ઞાન આવ્યું. પોતાપણાનું વેદન ન થાય રાગમાં, તો મારી પર્યાયમાં રાગ થાય છે એમ જાણવાનું થાય. વેદે નહીં, વેદે તો એક જ વસ્તુ બધું શબ્દ લે છે ને, ઉદયને વેદીએ છીએ, ઉદયને વેદીએ છીએ, એ સમ્યક પ્રકારે વેદીએ છીએ, એટલે ભિન્નરીને વેદીએ છીએ એમ કે બહુ ખૂબ ભાષા. અનુભવ બતાવો છો જ્ઞાનીને સ્વવિકલ્પ દશાનું પરિણમન ચાલી રહ્યું છે ત્યારે એનો અનુભવ શું છે કે શુદ્ધ ભાવ પર્યાય અપેક્ષા એ કરતા જ્ઞાનાનંદ દશા મારી છે. પણ એ જ વખતે જે વિકલ્પ વર્તે છે તો મારો અનુભવ એમ બોલે છે કે હું કરતો નથી, કરાવતો નથી, થાય છે એને એમ બોલું કરતો નથી એવો અનુભવ કરતો છે. શુદ્ધ ભાવ સ્વભાવ છે, પણ શુદ્ધ ભાવ પર્યાય થાય છે અને કરે છે કોણ? કાર્યને તો કોઈ કરનારો તો છે.
શુદ્ધ ભાવ તો થાય છે,
અશુદ્ધ ભાવ થાય છે તો કઈ એવું નથી કરતો કેવો અનુભવ મને થાય છે. અશુદ્ધ ભાવને હું કરતો નથી એવો અનુભવ થાય છે, ત્યારે શુદ્ધ ભાવને હું કરું છું એવો અનુભવ થાય છે એમ કહે છે. આ કરતા કોણ છે ને એનું શુદ્ધપણે પરિણમવાનો સ્વભાવ છે, અશુદ્ધપણે પરિણમવાનો એનો સ્વભાવ નથી, એટલે અહીંયા કરતા ગુણ લીધો. ખુલાસામાં કાઉન્સમાં ખુલાસો કરતા ગુણનો લેવાનું કારણ એ છે કે શુદ્ધ પર્યાયને કરવી તે કરતા ગુણનો કાર્ય છે. કરતા શક્તિ છે ને સુરતાની શક્તિમાં, કરતા શક્તિ, કર્મ શક્તિ, કરણ શક્તિ, સંપ્રદાન શક્તિ, અપાદાન શક્તિ અને અધિકરણ શક્તિ, એમાં કરતા ગુણનો કાર્ય શુદ્ધ પર્યાયને પરિણમવાનું છે. પણ અશુદ્ધ પર્યાય પરિણમે કરવી એ કરતા ગુણનો કાર્ય એમ તો સમજાવવાની શૈલી કરી છે, માટે વાત અનુભવ નથી. અનુભવમાં શું અનુભવાય છે કે હું જ્ઞાનને આનંદ સ્વરૂપ છું એનો આવે છે. એ પ્રશ્ન આવ્યો બધા કે પર્યાયને સર્વથા જાણવાનું બંધ કરીએ અને સર્વથા ત્રિકાળીને જાણવાનું કરીએ અને તો પછી બે માં સારું કહ્યું, બે માં ઈષ્ટ કહ્યું. ઈષ્ટ તો ત્રિકાળી ભગવાનને જાણવું ઈષ્ટ છે, પણ પર્યાયને સર્વથા જાણવાનું બંધ નહીં થાય, કેમ કે વેદન સ્વરૂપ છે. ત્રિકાળીમાં વેદન નથી, ત્રિકાળીમાં કાર્ય નથી, કાર્ય પર્યાયમાં છે. પર્યાય પોતાને જાણ્યા વગર ત્રિકાળીને જાણે છે એવું બનતું નથી, પોતાને જાણતી ત્રિકાળીને જાણે છે. અન્યમાં પણ પોતાને જાણતી અન્યને જાણે છે, પોતાને જાણે જ નહીં અન્યને જાણે, પોતાને જાણે જ નહીં ત્રિકાળીને જાણે, એવું કોઈ બીજું નથી. કેમ કે જાણવાનું કાર્ય અનુભવ નથી, ને પરમા અનુભવ નથી પોતાનો, રાગમાં નથી. અનુભવ અનુભૂતિ સ્વરૂપ પર્યાય માં છે, પછી એને આત્મા કહ્યું તો પ્રમાણ નો વિષય થાય. અશુભ ભાવનો તો હું કરતા જ નથી, શુભ ભાવને પ્રસંજિત કરું છું, કરતા ગુણ લઈએ તો અશુભ ભાવનો તો કરતો જ નથી. એ તો વાત જ નથી, ના જ પરિણામ છે. જાઓ એમ નિષેધ છે, જરા જોર છે એનો નિષેધ. કરતા ગુણ સ્વભાવ છે ને, સ્વભાવ દ્રષ્ટિએ હું અશુદ્ધ ભાવનો કરતા નથી. સ્વભાવ દ્રષ્ટિએ તો એક સમયના પર્યાયનો કરતા નથી, પણ પ્રમાણ લઈએ તો શુદ્ધ પરિણામનો કરતા નથી. એટલે તો એવો અનુભવ રહ્યો છે, એમ કહેવાય. 264માં તો અનુભવ કેવો રહ્યો છે એ જ વાત કરી છે. એક સમય કે પરિણામ બંધ મુક્ત છે, વસ્તુ શૂન્ય હૈ, એસા પરમાત્મા પ્રકાશ મેં કહા હૈ. બંધન મુક્ત કરેગી બીજા ભાગમાં આપણે પરિણામ 47 બંધ મોક્ષ ને કરતો નથી. અને 320 માં જયસાનાચાર્ય વિશે બોલો, બંધ ને બંધના કારણરૂપ પરિણામ, મોક્ષ ને મોક્ષના કારણરૂપ પરિણામ. તેનાથી નિષ્ક્રિય પરિણામી શૂન્ય છે. નિષ્ક્રિય ઇતિ કો અર્થ હોય, નિષ્ક્રિય નો અર્થ શું? પરિણામ શૂન્ય નામ નિષ્ક્રિય. જ્ઞાનના પર્યાયને કરે નહીં, શ્રદ્ધાના પર્યાયને કરે નહીં, આનંદના પર્યાયને કરે નહીં. કે હું શૂન્ય છું એ ક્યાં આવે છે? તો એ પરિણામમાં આવે. સર્વ પરિણામથી હું શૂન્ય છું એ ક્યાં ગણાય છે? એ ક્યાં અનુભવાય છે? એ પર્યાય. આમ કે ત્રિકાળીમાં તો એ વાત જ નથી, એ તો વસ્તુ છે. એસા પરમાત્મા પ્રકાશ મેં, પરમાત્મા પ્રકાશમાં એ વૃંદદેવે એ વાત કરી છે. વૃંદ મોક્ષ ને આત્મા કરતો
કેટલા
પાછળ પરમાત્મા પ્રકાશનું આ થયું અને દેશાને આચાર્ય દેવું પણ વિધિ છે, વસ્તુ છે, પોતે પોતે એવો છે, કર્તૃત્વ તોડવું છે. હું તો પર્યાયનું એકત્વમાં પર્યાયનું કર્તૃત્વ તોડવું થાય છે અને એ જ પર્યાય દ્રષ્ટિ, એ જ મૂળ દ્રષ્ટિ, એ જ મિથ્યા દ્રષ્ટિ છે, એની વૃદ્ધિ વાત કરવી છે. તારું મૂળ સ્વરૂપ તો જો એમ કુટસ્થ ધ્રુવ થો, ધ્રુવ કુટસ્થ છો એમ તું જો, જોવાનું પણ એને કહેવામાં આવે છે. એમ તું જો કે હું આવો છું, બસ પર્યાય તો છે જે જ્ઞાનાદિ પર્યાય તો છે જે શુદ્ધ પરિણામમાં લાગશે, પણ છતાં એની અપેક્ષા રહેશે નહીં, હું પણ નહીં આવે એમ નહીં. પર્યાય બુદ્ધિ અને પર્યાય દ્રષ્ટિનો રહેશે.